એવું આશ્ચર્ય છે, આત્મા છે. એ પદનું છેલ્લું સૂત્ર, અંતિમ સૂત્ર, કોઈ પણ તત્વજ્ઞાનની વાતને બાજુ પર મૂકી સરળ સીધી વાત પરમ કૃપાળુદેવને કરવી છે. એમને કહ્યું છે કે આત્મા નથી, એમ કોણ કહે છે? આત્મા નથી તેવું સંબંધન કોનામાં થાય છે? આત્મા નથી તે ભાવ કોનામાં ઉઠે છે? આત્મા નથી તે સ્વીકાર કોણે કર્યો? આત્મા નથી અથવા તે કહેનાર કોણ છે? શરીર, શરીર કહે છે કે આત્મા નથી, ઇન્દ્રિયો કહે છે કે આત્મા નથી, મન કહે છે કે આત્મા નથી, બુદ્ધિ કહે છે કે આત્મા નથી. ના, બુદ્ધિ સ્વયં પ્રકાશિત છે. તો ધ્વનિ ક્યાંથી આવે છે? કોણ કહેનાર છે કે આત્મા નથી? કોઈ તો કહે કે છે ને, એ જ કહે છે કે તે જ આત્મા છે. બહુ અદ્ભુત વાત કરી, આત્મા નથી તેવું કહેનાર આત્મા જ છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકાનો કરનાર તે. સમાધાન, સંદેહ અને સ્વીકૃતિ, આ બધી પ્રક્રિયાઓ જ્ઞાન વગર થતી નથી. શંકાનો અર્થ એ છે કે વસ્તુ છે કે નહીં તેના માટે મૂંઝવણ જ્ઞાન વગર ન થાય.
બધી તત્વની વાતો બાજુ પર મૂકી બહુ સાદી અને સરળ ભાષામાં સ્વાભાવિક વાત કરે છે કે શંકા જેને થાય છે તે પોતે જ પોતાની શંકા કરે છે. મફતલાલને રાત્રે ઊંઘમાં સપનું આવ્યું કે મારું મૃત્યુ થયું, પણ તે ઊંઘમાં ખૂબ રડ્યો અને તેની પત્નીએ પૂછ્યું કે તમે કેમ રડો છો? તો તે જાગી ગયો અને કહે કે મફતલાલ, હું મરી ગયો. પત્ની કહે, તમે તો આ મજાના જીવતા જાગતા છો, તો શંકા કોને થઈ? ઊંઘમાં થયું કે હું મરી ગયો, આ કહેનાર કોણ? અને જાગ્રત અવસ્થામાં હું છું તેમ પણ જાણનાર કોણ? અરે તું વિચાર તો કર કે તું તો પ્રત્યક્ષ છો, તને જાણવા જવાની જરૂર નથી. આત્મા નથી તેમ કહેનારો કોઈક જ ન હોય તો વાક્ય નીકળે શેનું? અરીસામાં પ્રતિબિંબ દેખાય, ઘડો દેખાય, કપડાં દેખાય, તેને તું માને છે, પરંતુ જે જોનાર છે તેને તો માન પ્રતિબિંબ દેખાય છે તેને છે એમ તું માને છે, પણ તેને જોનાર તો કોઈ કશે ને? જોનારને માનતો નથી તે કેવી વાત? આ ભારે ટકોર કરી. સમજો કે આપણું જ્ઞાન એક અરીસો છે અને જ્ઞાનની ક્ષમતા એટલે શક્તિ એવી છે કે કેવળ જ્ઞાન થાય ત્યારે 14 રાજલોકમાં રહેલા તમામ પદાર્થો જ્ઞાનમાં એકી સાથે જણાય. એ જ્ઞાનમાં જણાતા પદાર્થોને માને છે અને જાણનાર અરૂપી છે, પણ તે છે તેને કેમ માનતો નથી? અમને ઘણું આશ્ચર્ય લાગે છે. એક કારણ સમજીને વાત જરા સમજી લેવા જેવી છે કે ધીરજથી સમજો. આત્માનો જ્ઞાન ગુણ ખરો, પરંતુ તે ગુણ જગતના બાહ્ય પદાર્થોને પ્રકાશવામાં રોકાઈ ગયો છે. આપણું જ્ઞાન બાહ્ય પદાર્થને જોવામાં એટલું બધું રોકાઈ ગયું છે કે પ્રથમ તો પોતાને જાણવાનો અવકાશ જ રહેતો નથી. જ્ઞાન તો કામ કરે જ છે, પરંતુ સમગ્ર જ્ઞાન બહારનું બધું જાણવામાં રોકાયું છે. મચ્છર શરીર પર બેઠો તે ખબર પડે, એ કરડો તે પણ ખબર પડી, કપડાં ગંદા છે એ પણ ખબર પડે, હીરા માણેક સારા છે એ પણ ખબર પડે. આમ આપણું સમગ્ર જ્ઞાન બહારની વસ્તુ જાણવામાં રોકાયેલું છે. બહારનું પૂછવામાં આવે તો તમે ઘણું બધું જાણો છો, ઓછું જાણતા નથી. રોજ નવી નવી વાતો તમારા મગજમાં ઉતરતી જાય છે, લખાતી જાય છે. આજે તો એટલું બધું બહારનું જાણવામાં જ્ઞાન રોકાયેલું છે કે તે જ્ઞાન જ્ઞાતાને જાણતું નથી. માટે કહે છે આત્મા નથી. પોતાની અસ્તિત્વની શંકા તમને જે ઉપસ્થિત થાય છે તેનું કારણ તમારા જ્ઞાનને તમને પોતાને જાણવા માટેનો અવકાશ રહેતો નથી. જ્ઞાન જગતને જાણવામાં રોકાયું છે, માટે તું આત્મા નથી તેમ કહે છે. આ જ્ઞાનની જ ભૂલ છે.
એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જતો, વચમાં ઇલેક્ટ્રિકનો થાંભલો આવ્યો, પટકાઈ ગયો. સવારના 10 વાગ્યા હતા. આકાશમાં સૂર્ય ઉગ્યો હતો. આંખો બરાબર હતી પણ ભટકાઈ ગઈ, ધીમડું થયું. ઘરવાળીએ પૂછ્યું કે આ શું થયું, તો કહે ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાયો. ઘરવાળી કહે ક્યાં ડફોડિયા મારતા, થોડે દિવસે થાંભલો ન દેખાયો. તેનું જ્ઞાન બીજા કસામાં રોકાઈ ગયું હતું. આ ડફોડિયા મારવા તે 5-10 મિનિટના છે, પરંતુ આપણા ડફોડિયા તો અનંતકાળના છે. જ્ઞાન સત પર પ્રકાશક છે, તેનાથી આત્મા અને પર પદાર્થો જણાય છે. દીવો પ્રગટાવો તો ખબર પડે કે આ જગ્યાએ હાથ પડ્યો છે, આ ઠેકાણે કુંડળ પડ્યા છે. પરંતુ દીવાને જોવા માટે, નક્કી કરવા માટે બીજાની જરૂર પડે ખરી? દીવો પોતાને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે. આને કહેવાય સપર પ્રકાશક. એક છોકરાને તેની માએ કહ્યું કે બેટા, જોને આ સૂર્ય ઉગ્યો છે કે નહીં. છોકરો કહે કે માં, ફાનસ આપો તો જોઈ આવું. સૂર્ય ઉગ્યો હોય તો તેને જોવામાં ફાનસની જરૂર છે ખરી? ના, કારણ કે સૂર્ય પોતે પણ પ્રકાશિત થાય છે અને બીજાને પણ પ્રકાશ આપે છે. તેમ જ્ઞાન એ પોતાને પણ પ્રકાશિત કરે છે અને બીજાને પણ પ્રકાશિત કરે.
સ્વ અને પર બંનેને પ્રકાશિત કરવાનું કામ જ્ઞાન કરે છે, પરંતુ અહીં મુશ્કેલી એ થાય છે કે પરને પ્રકાશિત કરવાના કાર્યમાં રોકાયેલ હોવાને કારણે જ્ઞાન આત્માને પ્રકાશિત કરી શકતું નથી. આ સૂત્રમાં અદ્ભુત સાધના છે. આ જ્ઞાન કામ તો કરે છે, જ્ઞાનની ક્રિયા તો ચાલે છે, તે આળસુ નથી. જ્ઞાનનું કાર્ય ક્યારેય બંધ થતું નથી, પરંતુ જ્ઞાન પરને જાણવાનું કામ કરતું હોવાને કારણે તેને સ્વને જાણવાનો અવસર રહ્યો નથી. સ્વને જાણવાનો અવસર પ્રાપ્ત કરવો તેનું નામ ધ્યાન, સ્વને જાણવાનો અવકાશ પ્રાપ્ત કરવો તેનું નામ સાધના. જ્ઞાન નવરું પડે તો પોતાને જાણે ને. તમારા માટે ઘણી મોટી જવાબદારી છે બીજાને જાણવાની, ખરું ને? સવારથી ઉઠીને સાંજ સુધી તમે જાણ કર્યા જ કરો છો. એક ક્ષણ માટે પણ આપણું જ્ઞાન કામ ન કરતું હોય તેમ નથી, પણ બીજામાંથી નવરું પડતું નથી. કોઈ તમને લગ્નની આમંત્રણ પત્રિકા મોકલે, તમને ખ્યાલમાં છે કે લગ્નમાં જવાનું છે, તમે બીજી પ્રવૃત્તિમાંથી નવરા જ નથી. આમંત્રણ મોકલનાર કહેશે કે કેમ ન આવ્યા, તો કહેશો ને કે નવરો હોઉં તો આવું ને. આ કેવી વાત થઈ, જાણવા છતાં જતો નથી. તેમ પર પદાર્થને જાણવાના કામમાંથી જ્ઞાન નવરું પડતું નથી અને પોતાને જાણતું નથી. એ નવરો પડતો નથી અને પોતાને જાણતો નથી અને શંકા કરે છે કે આત્મા છે કે નહીં. આત્માની શંકા કોણ કરે છે? આત્મા પોતે આપ પોતે પોતાની શંકા કરે છે, પોતા માટે શંકા કરે છે કે હું છું કે નહીં. આ માપ જેનું માપ ન કરી શકાય તેવું આશ્ચર્ય છે.
આ શંકા કરવી તે શુભ લક્ષણ છે, શુભ ચિહ્ન છે. અહીંથી દરવાજા ખુલશે. જેને શંકા જ નથી તે પૂછવા નહીં આવે. ગુરુદેવ કહે આ બહુ સારા સમાચાર છે. અંતરમાં શંકા થઈ તો તું અમારી પાસે આવ્યો. જેને શંકા જ નથી તે ક્યારે અમારી પાસે આવવાનો જ નથી. તને વધામણા, હવે તારી મોક્ષ માર્ગની શરૂઆત થશે. એક વખત એવો આવશે કે આ આત્મા છે તેમ તું સ્વીકાર કરવાનો જ છે. એક મોટો વર્ગ એવો છે કે જેની આત્મા છે કે નહીં તેની કંઈ પડી જ નથી, પરંતુ જે શંકા કરે છે તેને જાણવાની તે જારી છે. હવે તે નક્કી મોક્ષમાં જવાનો આત્મા માટે શંકા થઈ તો કયો આત્મા, કોણ આત્મા? તો જેને શંકા થઈ તે આત્મા. તે શબ્દ બહુ મહત્વનો છે. બધેથી જ ઉઠાવી તમને ત્યાં લઈ જાય છે. શરીરને શંકા નથી, ઇન્દ્રિયોને શંકા નથી, મનને શંકા નથી, બુદ્ધિને શંકા નથી. શંકા ત્યાંથી ઉઠે છે જ્યાં જ્ઞાન છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. એવો જે આત્મા જેની શંકા ઉઠી તે પોતે જ છે.
શંકાનો કરનાર જે આત્મા છે તેણે પોતાને જાણ્યો કેમ નહીં? એટલા માટે કીધું કે ભાઈ તારું જ્ઞાન પરને જાણવામાં રોકાઈ ગયું છે. બારમાં રોકાયેલા જ્ઞાનને બહારથી મુક્ત કરીને સ્વયંમાં વાળવું તેને કહેવાય છે સાધના. એક ભાઈ પાસે પહેરવાના કપડાં ન હતા, તેથી બીજા પાસે માંગતો હતો. બીજાએ પૂછ્યું કે તારી પાસે કંઈ નથી તો કહે છે, છે તો ખરું, બધું જ બેંકમાં છે, મારી પાસે કંઈ નથી, છે ઘણું પણ બધું પારકાના હાથમાં છે. તે બીજો કહે કે થોડું તું મેળવ, તો કહે કે મને હજુ અધિકાર મળ્યો નથી, છે ઘણું પણ હાલત એવી છે કે પહેરવાના કપડાં નથી. આપણે આત્માની હાલત પણ આવી છે, આપણી પાસે અનંત જ્ઞાન છે પણ જ્ઞાન પરને જાણવામાં રોકાયેલું છે. પરને જાણવામાંથી જ્ઞાનને થોડું છૂટું કરો, આપણી જ્ઞાનની મૂડી રોકાઈ ગઈ છે તો તમે તેને છૂટું પાડો. જ્ઞાનને પર પદાર્થને જાણવામાંથી છૂટું કરવું તેનું નામ છે ધ્યાન સાધના. અત્યાર સુધી બહાર જોવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે. જ્ઞાન એમ કહે છે કે મારી સામે તમે જે જ્ઞેયને જાણવા યોગ્ય પદાર્થને મૂકશો તેને જાણી લઈશ અને કહીશ કે આ વસ્તુ છે. જ્ઞેયને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે. સૌ વસ્તુઓને જ્ઞાન જાણે તો 100 વસ્તુમાં આપણું જ્ઞાન રોકાઈ જાય છે. એ જ્ઞાન 100 વસ્તુમાંથી જો છૂટું થાય, મુક્ત થાય તો જ્ઞાનની ધારા ઉઠે છે તેને જાણી શકે.
આ કાતામાં એક અદ્ભુત સાધના આપેલી છે. તમારા જ્ઞાનને તમે પરમાં રોક્યું છે. જ્ઞાન તમારું, તમે સ્વતંત્ર છો, તમે રોકી શકો છો. તમને કોઈ ના પાડી શકે. જેમ તમે તમારા પૈસા બેંકમાં ધારો તેમ રોકી શકો છો, પરંતુ અમારે એમ કહેવું છે કે જ્ઞાન તમે જગતના પદાર્થોમાં રોક્યું, તેના કારણે તમારા જ્ઞાનને પોતાને જાણવા માટે નવરાશ મળતી નથી. જો એ જ્ઞાન છૂટું પડી જાય તો કામ થઈ જાય. પર પદાર્થોમાં જ્ઞાનને છૂટું પાડવું તેને કહેવાય છે ધ્યાનની સાધના. જ્ઞાનનો ઉપયોગ જે પદાર્થ તરફ જાય છે ત્યાંથી તેને પાછું વાળવું. તમે પ્રતિક્રમણ કરતા બીજાને પૂછો છો કે મેં મોહપતી પલવી, અરે ભલા માણસ, તમે પ્રતિક્રમણ તમે કરો છો અને પૂછો છો બીજાને તમે ક્યાં ગયા હતા. હું ઘરમાં ગયો હતો, ઉપવાસ પ્રેમમાં બેઠા બેઠા યાદ આવી ગયું કે ઘરની બારી ખુલ્લી રહી ગઈ છે. જો કબૂતર ઘરમાં આવી જશે તો આખું ઘર
આચાર્યજી કહે છે કે બહારના પદાર્થોનો રસ તૂટ્યા સિવાય અને સ્વને જાણવાનો રસ નહીં થાય. એક કલાક વ્યાખ્યાન સાંભળો છો તો બહુ થઈ ગયું, 5 મિનિટ ઉપર જાય તો ઘડિયા જોયા કરો છો. નકામી પંચાયતકારમાં કલાકોના કલાકો જાય પણ પોતાના હિતની વાતમાં કંટાળો આવે. આ જીવે અનાદિકાળથી આ પ્રમાણે ખોયું છે. આ ગાથામાં બહુ અદ્ભુત વાત કરી છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનારો તે પોતે જ છે. પર પદાર્થને જાણવામાંથી આત્માને જાણવાનો અવકાશ જ રહેતો નથી. માટે જ્ઞાની કહે છે કે તું પાછો વળ, પર પદાર્થોમાં તું અટવાઈ જઈશ નહીં. પર પદાર્થોમાં જ્ઞાનને રોકવું તે અજ્ઞાન, અને પર પદાર્થોમાંથી જ્ઞાનને પાછું વાળી સ્વરૂપને જાણવામાં રોકવું તેનું નામ સાધના. ધ્યાન તારા જ્ઞાનને જો અવકાશ મળશે તો તું જાણી શકીશ કે આત્મા શું છે. આટલી વાત કરીને પહેલા પદનો ઉપસંહાર અહીં કરે છે. શિષ્ય આનંદમાં આવીને કહે છે કે આત્મા છે, એ પદની સમાપ્તિ થઈ. આ પહેલા પદમાં આત્મા છે તેમ સ્વીકાર જેણે કર્યો તેનું 70% કામ થઈ ગયું. હવે તે આત્માનું સ્વરૂપ કેવું છે, એની વર્કિંગ સિસ્ટમ કેવી છે, એની પદ્ધતિ કેવી છે, એનામાં શું ઘટનાઓ ઘટે છે, કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે બંધાય છે, કેવી રીતે મુક્ત થાય છે, કર્મ શું છે, આ બધું જે બને છે તે જાણવાની વાત છે. મૂળ પદો હાથમાં આવી ગયા, મૂળ બુદ્ધ હાથમાં આવી ગયો. સોનાની લગડી ગટરમાં પડી ગઈ હતી તે જળી ગઈ. હવે તો ગટરમાં હોવાને કારણે જે કાદવ અથવા મેલ લાગ્યો હતો તે ધોવાનું કામ બાકી છે.
આત્મા છે તે નિર્ણય થયો, હવે શું બાકી રહ્યું, એની વર્કિંગ સિસ્ટમ કે મૂળજીભાઈ માંદા પડ્યા છે, પણ મૂળજીભાઈ પરણ્યા જ નથી તો સમાચાર ક્યાં આપવા. આત્મા છે તે નિર્ણય થયો, હવે શું બાકી રહ્યું, તેની વર્કિંગ સિસ્ટમ, તેનું સ્વરૂપ, એની પદ્ધતિ, એની કાર્યશીલતા, એ કેવી રીતે કાર્ય કરે છે, કેવા તેના ભાવ છે, રાગ દ્વેષ કેવી રીતે થાય છે, વિભાવ કેવી રીતે થાય, ભાવ કર્યા કેવી રીતે થાય, અજ્ઞાન કોને કહેવાય, મોહ કોને કહેવાય, આ બધી વાત પછી કરીશું. ઘર આપણે લીધું પછી ગમે ત્યારે જોઈ શકાશે કે બાથરૂમ કે ક્યાં છે, રસોડું ક્યાં છે, તિજોરી ક્યાં રાખીશું, એ બધું પછી નક્કી થશે. પણ પહેલી વાત એક એક ઘર ખરીદી લીધું. મૂળજીભાઈ માંદા પડ્યા, લોકો કહે સાસરે સમાચાર તો આપો કે મૂળજીભાઈ માંદા પડ્યા છે, પણ મૂળજીભાઈ પરણ્યા જ નથી તો સમાચાર ક્યાં આપવા. મૂળમાં મૂળજીભાઈ કુવારા તો સંદેશો ક્યાં દેવો. તેમ જેવો આત્માને જ માનતા નથી તેને ધ્યાનની વાત શું કરવી, આત્મા જ નથી તો ધર્મની મોક્ષની વાત કોને કરવી. આ આત્માની વાત, મોક્ષની વાત, ધ્યાનની વાત આત્માને જાણ્યા વગર જ થાય છે. ધ્યાન તો ઘણું થાય છે, ગામોગામ ધ્યાનની શિબિર સરસ થાય છે. એસી હોલ હોય, નાસ્તો સરસ હોય, બપોરનું ભોજન પેટ ફૂલી જાય તેટલું સારું મળતું હોય, અને પછી થાય કે પથારી પણ અહીં મળે તો સારું. હવે આ સાહેબ શું ધ્યાન કરવાના છે, તેને આત્મ સાક્ષાત્કાર થવાનો છે. અરે તું વિચાર તો કરે કે તું કોનું ધ્યાન કરે છે. માટે કહ્યું કે એક વખત જો આત્મા છે તેમ નક્કી થઈ જાય તો 70% કામ થઈ જાય. જમીન લીધી આજે નહીં તો કાલે ખેડવાનું કામ ચાલશે, આજે નહીં તો કાલે પાયો ખોદાશે. એ જેમ નક્કી થાય છે તેમ આત્મા છે, તેમ જેણે નક્કી કર્યું છે તેને મોક્ષ મળશે.
બસ અહીંયા 58મી ગાથા પૂર્ણ થાય છે. 58મી ગાથા એ ગુરુદેવે જે શિષ્યની શંકા હતી, આત્મા છે કે નહીં, એ આત્મપદની માંડણી કરવા માટેની આ છેલ્લી ગાથા છે. બધા જ તર્કનો, બધી જ શંકાના જુદા જુદા પાસાનો જુદી જુદી રીતે જુદા જુદા દ્રષ્ટિકોણથી સદગુરુએ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એની અંદર છેલ્લી ગાથા બહુ અદ્ભુત રીતે મૂકી છે કે એને છેલ્લે સમાધાન થઈ જાય. સમાધાન એ મૂક્યું છે કે વાત તો સાચી છે, કોણ કહે છે કે આત્મા છે કે નહીં, તારી શંકા સાચી છે કે આત્મા નથી, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં તેથી ન જીવ સ્વરૂપ, આ તારી વાત છે સાચી છે, આ કહેનાર કોણ છે, કોણે કીધું આ. ત્યાંથી બરોબર ઉપાડીને આ છેલ્લી ગાથાની અંદર એ વાત કહે છે કે ભાઈ આત્મા નથી એ ભાવ ક્યાંથી જાગ્યો, શરીરના કયા અવયવમાંથી એ ભાવ જાગ્યો, તો ખ્યાલ આવે કે એકેય અંગમાંથી, શરીરના એકેય ભાગમાંથી આ વાત તો આવતી નથી. શરીરની વાત તો શરીરને સમાધાન છે, આંખ છે ને હું જોઉં છું, કાન છે ને હું સાંભળું છું, જીભ છે ને હું ચાખું છું, મોઢું છે ને હું બોલું છું, આ બધું તો સમાધાન છે. આ ક્યાંથી આવ્યું? આ કોણે કીધું? આ શરીરનો કયો ભાગે કીધું કે આત્મા નથી? આ વાત છે એ ભાવના કોનામાં ઉઠી છે? આનો અસ્વીકાર કોણે કર્યો છે? ત્યાંથી વાતને એવી ઉઠાવી છે કે ઇન્દ્રિયો કહે છે કે આત્મા નથી, મન કહે છે કે આત્મા નથી, બુદ્ધિ કહે છે કે આત્મા નથી, તો આ કેનાર કોણ છે? આ અદ્ભુત વાત કરીને એ વાત કહે છે કે જે કેનાર છે તે જ આત્મા છે. તો પ્રશ્ન કરે કે કેનાર છે તો એને ખબર નથી પડતી કે હું પોતે છું, હું નથી એમ કોઈ કહે તો કોઈ ન પૂછે કે તું બોલેસ તો કોણ બોલે છે, હું નથી એમ કોણ બોલે છે? તો કે જે કેનાર છે એને ખબર નથી પડતી, એને ખબર નથી પડતી તો કે છે એની પાછળ એ છે કે તને હજી ખબર નથી પડતી કોણ કહે છે, આ તારી મૂંઝવણ છે. આત્મા છે કે નહીં એ એની પોતાની મૂંઝવણ છે. અને આ એક સૂત્ર સરસ આપ્યું છે, મૂંઝવણ વગર જ્ઞાન ના થાય. શંકા આશંકા એનું મૂળ પાયો મૂંઝવણ છે. જો મૂંઝવણ ન હોય કોઈ દી, એટલે કૃપાળુદેવે મુમુક્ષુતાની વ્યાખ્યા બહુ અદ્ભુત આપી છે. શું કીધું પેલા ભાગમાં? જગતની મહાશક્તિથી જે મૂંઝાયો છે અને મોક્ષ માટે જે યત્ન કરે છે, પણ એ બીજો ભાગ છે. મોક્ષનો યત્ન તો પછી થશે, પણ જે જગતની મહાશક્તિથી મૂંઝાયો છે, મૂંઝવણ વિના જ્ઞાન ન થાય, એટલું અદ્ભુત સૂત્ર છે. કૃપાળુદેવે પોતાનો આત્મવૃત્તાંત લખ્યો છે 83માં કે 89ના પત્રમાં એમણે લખ્યું છે કે અનંત કાળનું મૂંઝન ટાળવાનું છે. અનંત કાળનું જીવને આ મૂંઝવણ છે કે આ બધું કેવી રીતે ચાલે છે, આ જગત સાથે મારો વ્યવહાર કેવી રીતે ચાલે છે, આ શરીર તો ઉત્પન્ન થયું, આ તો નાશ થવાનો છે, આની અંદર તો શક્તિમાં હાનિવૃદ્ધિ થાય છે, આ બધું થાય છે અને આ ચાલે છે સંસાર, તો આ છે કોણ? કયું તત્વ છે મારો ને સંસારનો સંયોગ કરનાર? આ તત્વ કયું છે? આ મેળાપ કરનાર તત્વ કયું છે? આ આંખ કાન નાક આ બધાની કંઈ તાકાત નથી, આ તો બધી બહુ નબળી વસ્તુઓ છે, તુચ્છ વસ્તુઓ છે અને બહુ તાત્કાલિક વસ્તુઓ છે, આ કંઈ ટકે એવી નથી. આજે તો આજે એક અંગ આજે સારું છે ને સવારે ઉઠીએ તો એ અંગ ખરાબ થઈ ગયું હોય, પણ વિચારનાર જ્ઞાન એ છે એમાં કંઈ ફેર નથી પડતો. આ જે એને મૂંઝવણ થવી જોઈએ કે આખરે આવો અનંત કાળનું પરિભ્રમણ છે સાચું, પણ અનંતનું પરિભ્રમણ કરનાર અને કરાવનાર કોણ? આ શરીર તો ન કરી શકે, આ શરીરની તો કોઈ તાકાત નથી, ઇન્દ્રિયોની કોઈ તાકાત નથી, તો આની મૂંઝવણ એને થાય ખબર નથી પડતી એમ. આ અગમ નિગમ છે. અગમ નિગમનો અર્થ એ કે કંઈ ગમ ન પડે કોઈ હિસાબે, ગમે તેટલા આમથી જુએ તેમથી જુએ, આમ વિચારે તેમ વિચારે, આને પૂછે ત્યાં પૂછે, કંઈ ગમ ન પડે. સંસારમાં હોય સંસારીઓને પૂછે અને બધાય આપણા જેવા હોય, કોઈ કહેશે મૂકને માથાકોટ, શાંતિથી જીવને ભાઈ, ઉપાધિ શું કામ કરસ, મળ્યું છે એ માણી લેને, કાલ કોણે, એટલે વાત પૂરી થઈ ગઈ, એટલે પહેલાં એ દર્શનમાં આવી ગયો. પેલું દર્શન છે નાસ્તિક, આત્માના અસ્તિત્વના ઇનકારનો. આને મૂંઝવણ થઈ પણ એને ભાઈબંધ મળ્યો ચારવાક. ચારવાકે કીધું કે તું આ બધી કડાકૂટ શું કામ કરસ, આ દેહ છે ને એ ફરી નથી મળવાનો, અને દેહથી જે આ ભોગ સામગ્રી એનો વિલાસ એનો ઉપભોગ જે થાય છે ને એ કરી લેને. અરે તારી પાસે તાકાત ન હોય તો દેવું કરીને પણ ઘી પી લે, કરજો, કર, કોને ચૂકવવો છે? કાયદાની કલમ તને ખબર છે ને કે ડેથ ટર્મિનેટ્સ ઓલ કોન્ટ્રાક્ટ્સ. તે બેંક સાથે કરાર કર્યા હોય, સાવકાર સાથે કર્યા હોય, મની લેન્ડર સાથે કર્યા હોય, એ બધા કરાર તું જીવતો હો ને ત્યાં સુધી એનો અમલ છે વસૂલાતનો. પણ તું મરી ગયો પછી પછી કઈ નથી, વાત પૂરી થઈ ગઈ. તો પછી તું કરજો, કર દેવું, કર કામ, પાસેથી પૈસા લે અને ફરતો ભાગતો ફરતો અને જલસો કરતો જા. જેથી એને ખબર પડશે તે દે આ ભાઈ જગતમાં નથી, શું કરશે, ક્યાંથી વસૂલ કરશે, ન નામ ન ઠેકાણું. એ ગયો ત્યારે એનું નામે જાય છે અને એનું ઠેકાણું જાય છે. કાંઈ ચિંતા કરવા, આવો મળી ગયો એટલે મૂંઝવણમાં પાછો આગળ વધતો નથી. પણ જેને મૂંઝણ છે, મૂંઝણ છે, મૂંઝવણ છે, એને જ્ઞાન મળે છે. આ તત્વની વાત મૂકીને કે છે ભાઈ ખરેખર તમે છો પણ તમે તમને જ માનતા નથી. કોક એવો મળે ત્યારે આ વાત બરાબર સમાધાન આવે કે ભાઈ આ તે વાત કરી એ કેનાર કોણ છે, આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો, આ વિચાર ક્યાંથી આવ્યો, એ વિચાર કરનાર કોણ છે. અને મહર્ષિ રમણની શૈલીમાં આ વાત બહુ સરસ મૂકી છે કે મને વિચારો ઉઠે છે બહુ. એટલે મહર્ષિએ કહ્યું કે વિચારોને જુઓ અને પછી એનું મૂળ શોધો કે ક્યાંથી ઉઠ્યા. મને આ વિચાર આવ્યો તે કેટલી વાર વિચારોના ભમણમાં આપણે ખૂબ અટવાઈ જઈએ છીએ. આપણો આમ લાગે કે આ સુન મુન ક્યાંય દિવસ ક્યાંય પસાર થતો નથી, કંઈ સુસ્તું નથી. આ મૂંઝવણનો પ્રકાર છે, વિચાર ઘણા છે. જ્ઞાની પાસે જઈને લોકો કહે કે ભાઈ આ વિચારોના ત્રાસથી છોડાવો, ઊંઘ પણ ન આવે, બેચેની થાય, વસ્તુ સામગ્રી હોય એ પણ સુખથી ભોગવાય નહીં, એમાં પણ અનુકૂળતા ન લાગે. તો જ્ઞાની એમ કહે છે કે તું રમણ મહર્ષિએ સરસ કિમ્યો આપ્યો કે તમને જે વિચાર આવે છે એ વિચાર તમે શાંતિથી કરો, એ ક્યાંથી આવ્યા, એ વિચારનો કરનાર કોણ છે, એનો ઉદ્ભવ ક્યાંથી થયો, એના મૂળમાં જાઓ. એ મૂળમાં જશો ત્યારે ખબર પડે કે આ વિચાર બીજે ક્યાંયથી નથી આવ્યા, દુનિયામાંથી ક્યાંયથી નથી આવ્યા. મારા શરીરની અંદર પણ એ વિચાર શરીરના કોઈ ભાગ કરી શકે એવું નથી. આંખ જોઈ શકે, વિચાર ન કરી શકે, કાન સાંભળી શકે, વિચાર ન કરી શકે. વિચાર કરનાર કોઈ એવું તત્વ છે, મન પણ હોય વિચાર ન કરી શકે. દ્રવ્ય મન જો એની ઉપયોગ ન હોય, એની ચેતના ન હોય, એની શુદ્ધિ ન હોય, એ અચેતન અવસ્થામાં એમ પડ્યો હોય તો મન પણ વિચાર ન કરી શકે. ગાઢ નિંદ્રામાં પણ મન વિચાર નથી કરતું, સ્વપ્નમાં કરે છે, જાગૃતમાં તો કરે જ છે. કોણ છે તે? એ ચેતન તત્વ છે. એનો ઉપયોગ જે છે એ કોઈ પણ વસ્તુ પ્રત્યે જ્યારે ઠેરવવામાં આવે ત્યારે એના સંબંધી એને અનેક વિચારો થાય. તો આ જીવની અંદર એક ચેતના છે, એનો ઉપયોગ છે. એના બે પ્રકાર છે, એક બહિર ઉપયોગ અને એક આભ્યંતર ઉપયોગ. બહિર ઉપયોગ એટલો બધો છે કારણ કે જગતના પદાર્થ અનંત છે. હવે આ નવરો જ નથી થતો બહિર ઉપયોગમાંથી, અવકાશ જ મળતો નથી. એટલો બધો બહિર ઉપયોગની અંદર આ જીવ રોકાયેલો છે. કેટલી બધી માથાકોટ, જેમ ઘરની અંદર આપણને હજાર પ્રકારની તકલીફ હોય અથવા પ્રશ્નો હોય તો પછી પોતાને કેટલીક વાર ખાવા પીવાનું પણ યાદ આવે નહીં, વિચાર પણ ન આવે. પોતાની જાતને તૈયાર કરવાનો, જેમ કહ્યું કે કંકોત્રી આવી છે એ જવાની પણ ફુરસદ નથી. આ બહિર ઉપયોગનું જોર એટલું બધું છે. અને બહિર ઉપયોગને રોકનાર કોણ છે? બાહ્ય પદાર્થો. એ તો રૂપી છે, એ પૂદગલ છે, એ કેટલા છે? અનંતા અનંત છે. આના ઉપયોગ કરનારો જીવ એકલો છે. એકનો વિચાર કરે તો બીજો આવે, બીજોનો કરે ત્રીજો આવે. આ તો અનંત છે, આની હારમાળા છે, આનો કોઈ દી અંત નથી. સંસાર અને સંસારની સમસ્યાઓ, સંસાર સંબંધી વિચારો, આ બધા એન્ડલેસ છે, અંતહીન પ્રક્રિયા છે. તું તારામાં સમાઈ જા ત્યારે જ આ બધાનો અંત આવે, એમ નહીં અંત આવે. કેમ કે રોજ પરાવર્તન પામે છે, રોજ અનંતા પદાર્થોનો ચાલે છે, એમાં અનંત જીવોના ભાવ ભળે છે. એટલે રચનાઓ જુદી જુદી થતી જ રહે છે, પ્રસંગો જુદા જુદા બને છે, ઘટનાઓ જુદી જુદી બનતી જાય છે, એટલે તમને પોતાને જાણવા માટેનો અવકાશ રહેતો નથી. પોતાનું જે જ્ઞાન છે, વિચારની પાછળ રહેલી જે જ્ઞાનની શક્તિ, એ જગતને જાણવામાં રોકાયું છે. એટલે પોતે કહે છે કે હું આત્મા નથી. આ ભૂલ એની જ્ઞાનની છે. જેમ એને કહ્યું, કેવો સરસ દાખલો આપ્યો કે ઇલેક્ટ્રિકનો થાંભલો એને દેખાડો નહીં. કોઈકે પૂછ્યું કે આ માથામાં ઢીમડું કેમ છે, આવડું મોટું આ શું કર્યું પરાકામ ઉભો રહે. બોલો સામે થાંભલો દેખાય છે, તો કે મને દેખાય, મને ન દેખાણો. બોલો કે કેમ તને આંખે ચશ્મા છે, ના આંખ તો આઈ ક્લાસ છે, તને દેખાણો પણ મને ન દેખાણો. કારણ કે તારામાં ત્યારે દેખનાર હતો એ થાંભલો હતો, એને આ થાંભલો તો હતો જ પણ દેખનાર નહોતો, હું હતો, ઉપયોગ વિના હતો, ઉપયોગ વિના હું હતો. જ્યાં ત્યાં અથડાયો, ઇન્દ્રિયોના ભાવે ચાલતો હતો, હાથમાં સાયકલ હતી એટલે એના કારણે જોર કરતો હતો, પણ મારો ઉપયોગ નહોતો. ઉપયોગ ન હોય તો ખાડોય ન દેખાય, થાંભલોય ન દેખાય, સામો માણસ પણ ન દેખાય. જાણનારો જે છે, પરને પ્રકાશનારો જે છે, એ પોતાનો ઉપયોગ છે, ને ઉપયોગ એ પોતાનો સ્વયં એ આત્માનું ગુણ છે. એટલે કહે છે કે ભાઈ, જ્ઞાન સ્વ પર પ્રકાશક છે, પણ જ્ઞાનનો ઉપયોગ ક્યાં રોકાઈ ગયો? પર પ્રકાશમાં, પર પ્રકાશમાં રોકાઈ ગયો છે. દીવો થી બીજી વસ્તુ જોવાય પછી આપણે કઈ દીવો જ દેખાતો નથી. જો દીવો પ્રકાશિત હોય તો દેખાય, જો દીવો બુજાયેલો હોય તો દીવો એ બીજી વસ્તુ થઈ ગઈ, પૂતગલ. એની જ્યોત જે હતી એને કારણે દેખાતું હતું. આત્માનું આ રીતે ચૈતન્ય જ્યારે ઉપયોગમય છે ત્યારે જ જગતના પદાર્થો દેખાય છે, નહીં તો નથી દેખાતા. એમ અહીંયા પોતે સ્વયં જ્યારે પ્રકાશિત છે, સ્વપ્રકાશક પણ પોતાનું છે. અને પેલો સૂર્યને જેવા ફાનસ લાવ કે જોઈ આવું, સૂર્ય ઉગો કે નહીં, એના જેવી વાત તદ્દન બુદ્ધિહીન એવી પોતાની વાત પોતાને ખ્યાલમાં આવતી નથી. એટલે કે છે આ કામ, આ સ્વને જાણવાનો અવસર પ્રાપ્ત કરવો, આ બધામાંથી થોડોક સમય મેળવી, અવકાશ મેળવી, જાણનારને જાણવાનો અવસર પ્રાપ્ત કરવો, એનું નામ ધ્યાન. જો ધ્યાનની વ્યાખ્યા કેટલી સરસ આપી, આટલું બધું જગતની અંદર ધ્યાનના પ્રયોગો ચાલે છે, પણ અહીંયા તો જ્ઞાની એક જ વાત મૂકી કે પરને જાણવું એ ધ્યાન નથી, પણ પરને જાણવામાંથી અવકાશ મેળવવો, એમાંથી વિરામ પામવું, એમાંથી થોભી જવું, અટકવું, અને પોતાને જાણવા માટેનો અવકાશ મેળવવો અને ઉપયોગને લગાવવો કે આ જાણનાર કોણ છે, એનું ચિંતન, એની જે સાધના થાય એનું નામ ધ્યાન છે. હવે અત્યાર સુધી જગતની અંદર કેટલી બધી ધ્યાનની શિબિરો, જ્યાં જાઓ ત્યાં ધ્યાન કરાવે, અને એવા ગાંડા બધા દોડવા માંડ્યા છે કે અહીંયા ધ્યાન, કે અહીંયા ધ્યાન, જાણે એનું કે જટ લાડવો લૂંટી લઉં, બધે ધ્યાન થાય છે. ધ્યાન શબ્દ છે, આત્માની ખોજ ક્યાંય નથી. કેમ કે જેને આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી, જેના તત્વજ્ઞાનમાં આત્મા નથી, જેની વિચારધારામાં આત્મા નથી, જેની સંસ્થા અને જે પ્રયોગો ચલાવે છે એમાંય ક્યાંય આત્મા નથી, આધ્યાત્મિક સંસ્થાઓ નથી, એ કોઈ, એ તો માત્ર શરીરને તમારું સરસ થાય ને, કોન્સન્ટ્રેશન સારું થાય ને, કામ સારું થાય ને, તમારી શક્તિ વધે ને, તો એ તો બધું આખો ઇન્દ્રિયના ખેલ છે. તો એને ધ્યાન શબ્દ મૂકવાથી એ ધ્યાન નહીં થાય. એમ એક ધ્યાનની સાધના છે અને બીજી સ્વાધ્યાયની સાધના છે. એ સ્વાધ્યાયની સાધના છે કે આ કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે, તો જે જે લોકોએ જાણ્યું છે આ સ્વરૂપને, જેણે અનુભવ્યું છે, જેના અનુભવમાં આ આવ્યું છે, એણે કહી શકાય તે રીતે વચનથી તે સ્વરૂપને કહ્યું છે. 436ના આંકની અંદર પેલું જ વાક્ય શું બોલ્યું છે? હા, સ્વરૂપસ્થ થઈને વાત યાદ પૂરેપૂરી રીતે તો જ થાય, ભેગું થાય. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ થઈને પછી જે આત્મા દીઠો એ વક્તવ્ય પ્રમાણે પણ જેટલો કહી શકાય તેટલો યથાસ્થિત કયો તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. પહેલી વદના તીર્થંકરની કરી કૃપાળુ દેવે એ પછી છે. અત્યારે પેલા ના, એમાં ઘણા શાસ્ત્રોનો વિચાર કરતા આ આત્મા એના વગર જાણ્યો જાય એમ નથી, એમ છે. શાસ્ત્રોમાંથી તો આ સમજવાનું છે કે જ્ઞાની વિના આત્મા નહીં જણાય, બીજી કોઈ યુક્તિ નથી, બીજો કોઈ માર્ગ નથી. ભૂલાઈ જાય છે ને? અને જ્યારે જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે ફરીથી બધા રેફરન્સ સાથે બધું વાંચવું, એટલે શું થાય કે આપણને આ બધું ભૂલાય નહીં, અને ભૂલાયેલું તો તરત જ તાજું થઈ જાય. જો પેલું કહ્યું જે તીર્થંકર દેવે, જો કેનાર સર્વજ્ઞ અને તીર્થંકર છે, અન્ય કેવડીઓની પાસે એટલો અતિશય નથી, બધા જ અરિહંત છે, પણ અતિશયયુક્ત અરિહંત, અતિશયયુક્ત કેવડી તે તીર્થંકર છે. એટલે જે પોતે પૂર્ણપણે માર્ગબોધ પ્રકાશે છે, તો જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ, સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, કયો આત્મા? પોતે આત્માપણે થયા છે, સ્વરૂપસ્થ થયા છે, એ વક્તવ્યપણે જે કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે, જેટલો કહી શકાય એટલો કયો છે. અવક્તવ્ય છે એ તો અવ્યક્તવ્ય જ રહે છે. તો જેટલું કહે એટલે એની વાણીમાં 35 અતિશય છે. આ તીર્થંકર સિવાય વાણીના અતિશય કોઈને છે નહીં. આટલી પુણ્યના આધાર ઉપર જેટલું કહી શકાય વક્તવ્યથી એટલું એણે કીધું છે. અને એ વાત કૃપાળુ દેવે પાછી અપૂર્વ અવસરમાં આપી કે જે પદશ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી, અરે તમે નજરો નજર જોયું, તમારા જ્ઞાનથી જોયું તોય તમે ન કહી શક્યા. એનો મતલબ કે આ પદ એવું છે કે દેખાય પૂરેપૂરું, જણાય પૂરેપૂરું પણ કહી શકાય નહીં, અનુભૂતિ પૂરેપૂરી પણ અભિવ્યક્તિ ઓછી. જેવું આપણે જાણીએ એવું જ કહી ન શકીએ. કોઈ સરસ મજાનું કુદરતી દ્રશ્ય હોય અને આપણે હૈયે એવું વસી ગયું હોય, કાશ્મીરનું દ્રશ્ય હોય, માઉન્ટ આબુની અંદર સૂર્યાસ્તનું દ્રશ્ય હોય, કોઈ જગ્યાએ કોઈની પ્રભુ ભક્તિ હોય તો કોઈ પરમાત્માનું દર્શન એને કહ્યું પ્રતિમાનું કોઈ તીર્થમાં, તો એને જે હૈયે વસી ગયું હોય પછી આવીને વર્ણન કરવા બેસે તો કેટલું કરી શકે? શબ્દથી તો કે ભાઈ શું તને કહું, જો ખરેખર તારે જાણવું હોય તો તું જઈને જોયા. શું સૂર્યાસ્ત હતો, શું કાશ્મીરની પહાડીનું સૌંદર્ય હતું, શું દરિયાકાંઠાની લહેર હતી, શું સાગરનો કિનારો હતો. તું બોલ ગમે એટલું બોલ, પણ સામાન્ય આની અનુભૂતિ કેટલી થાય? કેમ કે અનુભૂતિ પૂર્ણ છે, જાણપણું પૂર્ણ છે, પણ વ્યક્તપણું અપૂર્ણ છે. કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન. 35 અતિશયયુક્ત વાણીનો લબ્ધિ જેને વિશે વિદ્યમાન છે એવા ભગવાન કહી શક્યા નહીં. અન્ય વાણી તે શું કહે, અન્યનું શું ગજું, શું કામ, શું કહી શકે? ન કહી શકે. અનુભવ ગોચર માત્ર રહ્યું તે અનુભવનો વિષય છે. ભાઈ, આપ સ્વપ્રકાશકપણું આત્મામાં છે, પણ પરપ્રકાશકપણામાંથી અવકાશ લીએ ત્યારે એને આ પ્રાપ્ત થાય. અને બીજું વાક્ય કે છે, પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ. હા, પણ એ કર્યો એને, પણ તો શું તમારે સમજવું શું? એટલે બધા શાસ્ત્રોના વિચારનું ફળ એ છે કે આ સર્વજ્ઞ પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય. એ જે કહે છે એથી બીજી વિશેષ વાત નથી. આ એનું તીર્થંકર વચન છે કે એને જે કહ્યું છે એ વચનને અમને શાસ્ત્રોના વિચારથી એની શક્તિનો ખ્યાલ આવ્યો, એના સામર્થ્યનો ખ્યાલ આવ્યો, એની પૂર્ણતાનો ખ્યાલ આવ્યો. કેનાર કોણ છે એ પકડાયું અમને. સેના આધારે પકડાયું? શાસ્ત્રો, ઘણા ઘણા શાસ્ત્રો. ઘણા ઘણા શાસ્ત્રો એટલે આવા શાસ્તા પુરુષોના, અનુભવી પુરુષોના જે કથન છે, શાશ્વત વચનો જેમાં સમાયેલા છે. આવા શાસ્ત્રોનો મેં વાંચ્યા વિચાર્યા ત્યારે એમ થયું કે સર્વજ્ઞ સિવાય વસ્તુનું સ્વરૂપ કહી શકે એવું કોઈ બીજો જગતમાં છે નહીં. એટલે કે છે, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. કોના વિના? આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એમ નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. તીર્થંકરનો માર્ગબોધ એટલો જ છે કે પાવે નહીં ગુરુ ગમ વિના. બધી જ જગ્યાએ તીર્થંકરને શોધવા જવાની જરૂર નથી. કોઈ પણ સમયે કોઈ પણ સ્થાનમાં જીવ પોતાના સ્વરૂપને પામે છે, ગુરુ થકી પામે છે, ગુરુગમ થકી પામે છે. આ પરંપરા છે. જેને જેને જ્ઞાન થાય અહીંયા તીર્થંકર જ હોવા જોઈએ એવું નથી. એટલે આત્મારૂપ પુરુષ હોવા જોઈએ. અને એ આત્મારૂપ પુરુષ એટલે સદગુરુના લક્ષણમાં કહ્યું આત્મજ્ઞાન, સમદર્શિતા. એ ગમે તેવો તારો ગુરુ હોય એની પહેલી શરત છે આત્મજ્ઞાન. એનું વિવરણ છે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત. પોતાના સ્વરૂપમાં જે સ્થિત છે અને પરભાવોની અને પરદ્રવ્યોની ઈચ્છાઓથી જે રહિત થયો છે. એટલી બધી સ્પષ્ટ વ્યાખ્યા આત્મસિદ્ધિના અર્થમાં કૃપાળુદેવે મૂકી છે કે જીવ ક્યાંય અટવાય નહીં, ક્યાંય રોકાય નહીં, અને બહુ માર્ગ એને સ્પષ્ટ થાય. એટલે અહીંયા આ જે ધ્યાનની વાત મૂકી છે એ મૂકી છે કે સ્વાધ્યાય છે એ પણ એક પોતાના સ્વને જાણવાનો અધ્યાય છે. અન્ય વાંચન એના અભ્યાસ વર્ગ ચાલે છે, વાંચનના ક્લાસ ચાલે, લાઇબ્રેરીઓ છે એમાં અનેક પ્રકારનું ચાલે, સ્કૂલો કોલેજોની અંદર વ્યવહાર કેળવણી છે. કોઈ પણ પદાર્થ વિશે જ્ઞાનની જબરજસ્ત સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી, શરીર સંબંધી, ઇજનેરી વિદ્યા સંબંધી, આર્કિટેક વિદ્યા સંબંધી, અર્થશાસ્ત્ર સંબંધી, ઇતિહાસ સંબંધી, ભૂગોળ સંબંધી અનેક પદાર્થો જગતમાં છે. એના બાબતની અંદર અનેક પ્રકારનું સાહિત્ય પણ છે. પણ એનો અભ્યાસ કરવો, એનું પીએચડી કરવું, 2000 પાનાના નિબંધ, 100 નિબંધ લખાય પણ એનાથી આત્મા ન મળે. એ કદાચ પૃથ્વી બાબત કરતો તો પૃથ્વીનું સ્વરૂપ વ્યવસ્થિત કહી શકે, પદાર્થનો કરતો તો પદાર્થનું સ્વરૂપ વ્યવસ્થિત કહી શકે. તો એ પણ અધ્યાય છે, પણ એ અધ્યયન પર પદાર્થ વિષયનું છે. પર પદાર્થનું અધ્યયન કરવામાં આવવાથી આત્મા ન મળે, પણ જે અધ્યયનનું કેન્દ્ર આત્માની શોધ, આત્માની ખોજ, આત્મા સંબંધી પોતાની જિજ્ઞાસાની મૂંઝવણ અને એ જે પ્રાપ્ત કરવું છે એની જ્યારે એ ઈચ્છાથી જ્યારે જીવો કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરે, સદગ્રંથનો અભ્યાસ કરે, ગુરુના વચનોનો અભ્યાસ કરે તો એ અભ્યાસ સ્વાધ્યાય છે. એમાંથી એને શું પ્રાપ્ત કરવું છે? પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ. મહાત્મા ગાંધીએ પૂછ્યું ધર્મનું સ્વરૂપ શું? કૃપાળુ દેવે કોઈ માથાકૂટમાં ઝંઝટમાં પડ્યા વિના કીધું નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તો ધર્મ. તો ધર્મ શ્રેષ્ઠ કયો? તો એમાં સ્થિરતા કરાવી શ્રેષ્ઠ. જે ધર્મની પ્રાપ્તિ થઈ એમાં સ્થિરતા કરાવે, બળવાનપણે કરાવે, એ ધર્મ બળવાન, એ ઉત્તમ. પણ ધર્મનું લક્ષ્ય નિજ પદની પ્રાપ્તિ. ફરી અપૂર્વ અવસરની અંદર એ વાત કેટલી બધી કેન્દ્રિત થઈ ગઈ, એ પરમપદ પ્રાપ્તિનું કર્યું. મેં કાંઈ બીજું કર્યું નથી, મારે કાંઈ બીજું કરવું નથી. મારું અનંતકાળનું મૂંઝવણ એ જ હતું કે હું કોણ છું મને સમજાતું નથી, એ મારે કરવું છે. એને માટે આ બધું ત્યાગ વૈરાગ્ય ઉપશમ સાધના અનેક પ્રકારના જે કંઈ વિધિ વિધાન અનુષ્ઠાન આ બધું એક જ, મને મારું સ્વપ્ન પરમપદની પ્રાપ્તિ થવી જોઈએ. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. નથી થતું હજી, હજુ એટલું મારું ગજું એટલે મારી શક્તિ સામર્થ્ય હજુ વિકસિત થતું નથી, અવરાયેલું છે. એટલું બધું પર પદાર્થમાં, પર ભાવોની અંદર એટલો બધો આ જીવ રોકાયેલો છે. જ્ઞાની કહે છે કે રોકાયેલો છે એમાંથી તને આત્મા મળશે, પણ તું અવકાશ પ્રાપ્ત કરતો, તું એ જે તારો વેપાર છે અસતનો એ વેપારને જરા બંધ કર, એમાંથી સોરો સમય કાઢ અને એની થોડી સાધના કર. એટલે કહ્યું ધ્યાન એ સાધના, સ્વાધ્યાય એ સાધના. આ સાધના છે, અદ્ભુત સાધના શબ્દ મૂક્યો છે મનીષીએ, કે એ પોતાની બહુ સરસ મજાની એની આ સાધના છે. અને સાધના એ છે કે જ્યાંથી આ જ્ઞાન ઉઠ્યું છે એને પકડવું છે, જ્ઞાનને પર પદાર્થને જાણવામાંથી છૂટું કરવું, તેનું નામ છે ધ્યાન સાધના. જ્ઞાનને પર પદાર્થની જાણવાની પ્રક્રિયામાંથી છૂટું કરવું. જ્ઞાન બધીર થતું નથી, પદાર્થો પણ છે પણ સતત આ રોકાયેલું છે. જ્ઞાન એટલે ઉપયોગ, એ રોકાયેલો છે એમાંથી એને છૂટો કરવો. એટલે કહ્યું કે સાવજમ જોગમ પચકખાને, જિન મંદિરમાં જાય તો પણ કે નિસીહી, હું હવે જ્યારે જઉં છું ત્યારે બાકીનું બધું છોડું છું, મનથી છોડું છું, સંકલ્પથી છોડું છું. એનો એકેય વિચાર નહીં કરી શકે, જે થવાનું છે તે થશે. આટલી પ્રકારના એના સંકલ્પની દ્રઢતા છે. એટલે મનના વ્યાપારને રોકવો આ એની પહેલી ભૂમિકા છે, કારણ કે મન સંકલ્પ વિકલ્પમાં દોડશે. વિચાર આવ્યા પછી સારો છે કે ખરાબ એ કામ મને શરૂ કરી દીધું, ઈષ્ટ છે કે અનિષ્ટ એ મને શરૂ કર્યું, આ બધી જ પ્રક્રિયા એના વ્યાપારને મનોવ્યાપારને રોકી દેવો. તો ત્યાં એણે એ પ્રકારનું જ્ઞાનના ઉપયોગ માટે કહ્યું કે જ્યારે ધ્યાન કરવું છે ત્યારે પર પદાર્થને જાણવામાંથી મનને છૂટું કરવું. કેટલું બધું મહત્વનું છે કે કોઈ બે ચાર પદાર્થ મિક્સ થઈ ગયા છે તો કે તું એમાંથી એને છૂટું પાડી નાખ. વસ્તુ જે આવે ચાર પાંચ તો કે પહેલાં તમે એને છૂટી પાડી નાખો, પછી એનું એસોર્શન કરીશું, એનું વર્ગીકરણ કરીશું, પૃથક્કરણ કરીશું એ જે છે, પણ પહેલાં એને છૂટું પાડી નાખો. શાકભાજી લેવા ગયા અને માર્કેટની અંદર કોથળો ભરીને બધું નાખ્યું અંદર, દૂધી કારેલા ગુરો ગુવાર ભીંડો મેથી ટમેટા બધું લે, શેનું શાક કરશું? તો કે આજ તો ભીંડાનું ખાવું છે, પણ ભીંડો છૂટો તો પાડો તો પડશે ને, આ કોથળામાં તો બધું છે, એમાંથી કઈ મુઠ્ઠો ભરીને શાક બાફવા નહીં મુકાય. પેલું કામ શું કરવું પડે? છૂટું પાડો ભાઈ. એમ આ ઉપયોગ આખા જગતમાં વેરાયેલો છે, વિખરાયેલો છે, પથરાયેલો છે, અને તારે ધ્યાન કરવું છે, તારે સ્વાધ્યાય કરવો છે. નહીં થાય. પર પદાર્થને જાણવામાંથી જ્ઞાનને છૂટું કરવું, એનું નામ છે ધ્યાન સાધના. આ અદ્ભુત સાધના છે. જ્યાં છે એમાંથી એને છોડવું, અને જ્યાં નથી અથવા જે છે એની સાથે જોડવું. છોડવું નહીં બને તો જોડવું નહીં જ બને. બેસે છે વાત? છોડવું નહીં બને તો જોડવું નહીં બને. સ્વાધ્યાય અને ધ્યાન નિષ્ફળ ત્યાં સુધી જશે કે જ્યાં સુધી હજી આ છોડવાની પ્રક્રિયા પૂરી થઈ નથી ત્યાં સુધી. સાહેબ ગજબ કરી તમે તો. આ મનને જે જગત સાથે અનાદિકાળથી પરિચય છે, આ બધા પદાર્થોથી, આ રૂપથી પરિચય છે, એની સાથે આ છૂટે કેવી રીતે? આ તો માયા બંધાઈ ગઈ છે. હવે છૂટે કેવી રીતે? અમારી તો તકલીફ તો હવે વધારી દીધી. અમને એમ કે એને રાખીને આ બધું થતું હશે. અમારો સંસાર હૈરો વૈરો રહીએ અને પ્રભુ મોક્ષ આપજે. તમે તો વાત મૂકી છોડવાની. જ્ઞાની એ સીધે સીધી સમજે છે કે ન છૂટે, એટલે પછી ધર્મ આવે છે, વ્યવહાર આવે છે, આચાર આવે છે. એ કહે છે ભાઈ વૈરાગ્ય. પદાર્થનો વિચાર કર પહેલા, આત્માનો વિચાર પછી કરજે. પદાર્થનો વિચાર કર તો તને એનું મહાત્મ્ય લાગશે નહીં, એની તુચ્છતા જણાઈ જશે કે અનિત્ય છે. એમ પેલી અનિત્ય ભાવનામાં આખા જગતના પદાર્થને અનિત્ય જણાય, પછી છૂટવાની પ્રક્રિયા સરળ થઈ જાય. એટલે 12 ભાવના એ પાયાની અંદર, કે એકવાર ખબર પડે કે જગત અનિત્ય છે, અશરણ છે અને અસાર છે. આ 3 દ્રઢ થઈ ગયું એટલે જગતના કોઈ પદાર્થ, જગતનો કોઈ સંયોગ કે જગતની કોઈ વસ્તુ એ અનિત્ય છે. આ વાતમાં મન બેસી ગયું બરોબર, એટલે મનના વિકલ્પો શાંત થયા કે જગતમાં કોઈ વસ્તુ તને શરણ આપી શકે એમ નથી. આ એની શ્રદ્ધા નિશંક થઈ, દ્રઢ થઈ, કોઈ શંકા જ નથી. હવે કોઈ કે આ સ્કીમ નીકળી છે LIC ની, કોઈ કે આ સ્કીમ નીકળી છે સરકારની, અરે ગમે તેની ગમે તે સ્કીમ હોય, આ સંસારમાં જીવને શરણ આપી શકે એવું કોઈ છે નહીં. એને હવે કોઈ સ્કીમની, અહીંની કે અમેરિકાની, વિકલ્પ આવતો નથી. એટલી બધી, એટલે કહ્યું કે પદાર્થના વિચાર કર. પદાર્થનો વિચાર કરીશ તો તેના પ્રત્યે તારી મોહબુદ્ધિ ઘટ્યા વિના રહેશે. ગાંધીજીને કીધું છે 572ના પત્રમાં, 570માં, કે જગતના પદાર્થો પ્રત્યે, જે અનિત્ય પદાર્થો પ્રત્યે મોહ બુદ્ધિ રહે છે એ અવિચારે કરીને રહે છે. જો આ જગતના પદાર્થોનો કંઈ પણ વિચાર કરવામાં આવે તો તેના પ્રત્યે મોહ બુદ્ધિ રહી શકતી નથી. તો એ છૂટવાની પ્રક્રિયા, એટલે ઉદાસીનતા આવે, વૈરાગ્ય આવે, અને શાસ્ત્રીય પરિભાષામાં એને વિરતિ કહેવાય. વિરતિ એટલે પદાર્થ હોય પણ એના પ્રત્યે પદાર્થનું જાણપણું હોય, રતિભાવનું હોય, અરતિભાવનું હોય, જ્ઞાતાભાવ, જાણપણ. તાકાત છે, આત્મા જાણે, શું કામ ન જાણે, એ જાણે એ જ આત્મા છે. પણ એની સાથે પહેલો ભાવ રતિભાવ, પદાર્થ જોયો પણ સારો છે એ રતિભાવ, ખરાબ છે એ રતિભાવ, અરતિભાવ જરાય ન થાય. તો આ એને કહે છે કે આવી ઉદાસીનતા તારામાં આવે, વિરતિ કહેવાય એને. રતિભાવ જેમાંથી ગયો છે તે પછી રતિ ને અરતિ એનો પ્રકાર છે, રાગ અને દ્વેષનો પ્રકાર છે. વિરતિ વિગત રતિ ભાવ યસ્ય સહ, જેમાંથી રતિ ભાવ ચાલ્યો ગયો છે, પદાર્થ જોયો જાણ્યો રતિ ભાવ નથી, તો ઉદાસીન ભાવ છે, વૈરાગ્ય છે. અને વૈરાગ્ય છે એનો મતલબ કે મોહનો અભાવ છે. મોહનો અભાવ છે એટલે પદાર્થ હોય તોય શું અને ન હોય તોય શું, એ પદાર્થ જીવના ઉપયોગને ક્યાંય બાંધતો નથી, રોકતો નથી. અત્યાર સુધી જીવનો ઉપયોગ પરને જાણવામાં, પરને જોવામાં જે રોકાઈ ગયો હતો એ તૂટી ગયો. હવે એકવાર આવો વિરતિ ભાવ આવે, વિચાર કરો, આપણે વૈરાગ્ય આવે, ઉદાસીનતા આવે, તો હવે કોઈ કહે કે આ પિક્ચર બહુ સારું આવ્યું છે. ઘણા વખાણ કરે આપણી પાસે, પણ આપણને એ બધા સંસાર ખેલ લાગે કે એમાં કંઈ ઠીક છે, ભાઈ જોયું તો શું ને, તો એની કંઈ બીજી તલપ લાગે ખરી? ના ના, જઈને જલ્દી ટિકિટ લઈ આવતું, ક્યાં થિયેટરમાં આવ્યું છે, આપણે તો જોઈ જ લેવું જશું અને પાછું આવતા શુક્રવારે બદલાઈ ન જાય. કોઈ સારી સિરિયલ આવતી હોય, કાંઈ થાય છે ખરેખર, જો સ્વાધ્યાયમાં ચિત લાગ્યું હોય તો ટીવીમાં રહે છે, રહેતું હશે કદાચ, તો સમજી લેજો તમે. ટીવી ચાલુ થયું તો ન થયું તો શું, કોઈ સિરિયલ આવી અને આજે આપણે સવારે સ્વાધ્યાય હતો, રત મંદિરમાં કાર્યક્રમ હતો, ઓલી આવીને ગઈ તો શું, ના મારી લિંક તૂટી જાય, પતી ગયું, ગયો એ ખોટો, એ સ્વાધ્યાય વાળો નથી, મુમુક્ષુ નથી, એ ખોટો છે. એનું ચિત્ત ક્યાં જોડાયેલું છે? કલ્પનાના પ્રસંગો છે, એમાંનો કોઈ સાચો છે? ટીવીનું એક પાત્ર સાચું છે, પૈસા માટે કામ કરે, આપણને એમ થાય કે આમની નાને ખબર પડી ગઈ, એને ખબર પડી નહીં, એના ડાયરેક્ટરે કીધું એમ કરે, એને કાંઈ કહેવાનું નથી, એના મોઢામાં જે બોલાવાનું એ બોલે, તું બેઠો બેઠો સંકલ્પ વિકલ્પ કરે કે હમણાં આવે થારું, ઓલો જોઈ જશે તો અને આમ થાય. આ કોને થાય છે? જોનારાને. ઓલાને કઈ છે? એને તો જે રોલ આપ્યો છે એ કરવાનો છે, પણ આમે બેઠા બેઠા વિકલ્પ હજાર થાય. અરે કેટલા એના આઘાત પ્રત્યાઘાતના શેરડા ઓલા એક્ટરને ન હોય, આને હોય, ઓલી એક્ટ્રેસ રોતી હોય ને કઈ ન હોય, અને આ બડી બડીને અડધી થાય કે બિચારીને કેવું દુઃખ દીધું, કીધું નહીં, ખબર પડી ગઈ, આ ગયો, આ ઓલો જરાક વહેલો આવ્યો હતો, ન આવે તારા કીધે આવે, એ તો એનો જે ફિલ્મ લીધી છે એ પ્રમાણે આવવાનું છે, પાઠ છે ભજવાય છે, એ તો રોલ ફિલ્મનો દેખાડે છે, એમાં તું એમ કે જલ્દી જાય એમ પતી જાય, શું કામ હળગી મરો છો પણ? અને હર્ષ શોકના પરિણામ કેટલા વિચાર કરો, રાગ દ્વેષના કેટલા, કસાય પરિણામ કેટલા, જેટલો સમય આ જોવામાં જાય છે, હાવ મિથ્યા દર્શન છે, કલ્પના, કપોળ કલ્પના, એ સિવાય કાંઈ નહીં, ખેલ જ એક કાગળ પડદા ઉપરનો, બાકી કાંઈ નહીં, જગતમાં તો એ ચીજ છે જ નહીં, એવી કોઈ ઘટના ઘટી જ નથી, એવું કોઈ પાત્રય નથી, એ તો બધા ભેગા થઈને પાસે પાર્ટીમાં આપણે જોતા હોય ત્યારે એ તો ક્યાંય ફરતા હોય. અને એને માટે આટલા પરિણામ કસાય ના થાય, વિપરિણામ થાય, વિભાવો થાય. અને કેને માટે થાય? જે પાત્રનું અસ્તિત્વ નથી એના પ્રત્યેનો ક્રોધ થાય, એના પ્રત્યેનો અભાવ થાય. અરે અરે, આ રાણ મરે તો હારું, ઓલીને હેરાન કરે, અરે બેન કોઈને કોઈ નથી કરતું, બે જણું ભેગા થઈને લાખો રૂપિયા લઈ ગઈ આ તમારા, અને ઉપડી ગઈ વિદેશના પ્રવાસે, અને તમે અહીંયા હળગી મરો સમતા, કોઈને કાંઈ થયું નથી, શું મહિંદા છો પણ? કલ્પના સિવાય કાંઈ નથી, પડદાનો ખેલ છે, આમ સ્વિચ ઓફ કરો તો કાંઈ નથી. જુઓ આ જીવ વિરતિના પરિણામ નથી, જગતને ક્ષણભંગીર અને ક્ષણ જાણ્યું નથી. જુઓ જ્ઞાનને પરને જાણવામાં ઉપયોગ છે પણ યથાર્થ નથી. જીવ જગતને જાણે છે. આ તીર્થંકર જ્ઞાની પુરુષોએ કીધું કે સંસારને જાણ, સંસારને જો અને એનો વિચાર કર, તો તને અનિત્ય જણાવ્યા સિવાય રહેશે નહીં. જો આ જગતના પદાર્થનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે મોહભાવ ઉત્પન્ન થશે. વૈરાગ્ય આવ્યા વિના રહી નહીં. જ્ઞાનીએ મહાત્મા ગાંધીને કૃપાળુદેવે લખ્યું કે જગતના પદાર્થોનો જો વિચાર કરવામાં આવે તો તને વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહે નહીં. અવિચારે કરીને વૈરાગ્ય મોહ છે. મોહનું કારણ તારો અવિચાર છે, એટલે તે વિચાર નથી કર્યો. વિચાર તારે કરવાનો છે જ્ઞાનથી, ઉપયોગથી. તું ઉપયોગ મૂકીશ એટલે થશે. એનું સાધન તને છે, જેમ જોવાનું સાધન આંખ છે એમ વિચારનું સાધન મન છે. મળશે તને, એ અંતઃકરણ છે, કરણ છે. તો એટલી સરસ વાત મૂકી છે. પણ આપણને એટલે અહીંયા કહે છે કે આ સાધના છે. પર પદાર્થને જાણવામાંથી જ્ઞાનને છૂટું કરવું, જ્યાંથી જ્ઞાનની ધારા ઉઠે છે તેને જાણવી. આ રમણ મહર્ષિનું આ સિક્રેટ જે છે બહુ સરસ. એના અમુક પુસ્તકો બહુ ઓછું જ છે. એનું 45 વર્ષના ઉપદેશમાં પુસ્તક તો એક કે બે જ છે કે જેની અંદર એના સૂત્રો મુકાયા છે. એમાંનું આ એક સૂત્ર છે. ફોરિનરે કહ્યું હોય કે સાહેબ બહુ વિચાર, તો કે જોયા કરો વિચારને, ક્યાંથી ઉઠે છે જો વિચાર, કોને આવે છે જો. તને આપોઆપ પકડાઈ જશે કે વિચારને જોનારો કરનારો પાછો એ વિચારથી પણ જુદો છે. કેમ કે વિચાર વસ્તુ લક્ષી થયા ને, પર લક્ષી થયા ને, એનું સાધન એ બેનું માધ્યમ. એટલે જુદી જુદી પ્રક્રિયાઓ, ટેકનિક આ બધી એવી છે. અનંતા જ્ઞાનીઓએ અનેક વિધ પ્રમાણે સ્વને જાણવાની બધી વાત છે. જેટલા દર્શનો જગતમાં છે, જેટલા માર્ગ જગતમાં છે, જેટલા ગુરુઓ જગતમાં છે, ખરેખર તો બધા અધ્યાત્મ માર્ગના જો ખરેખર હોય તો બધાનું લક્ષ્ય તો એક જ છે કે જીવને જાણવો. બસ એને એને પોતાની અનુભૂતિ, પોતાની પદ્ધતિ, કોઈને કોઈથી કંઈ થયું, કોઈને કોઈથી કંઈ થયું, તો એ રીતે જે થાય. જેમ આપણે એમ કહીએ કે ભરત મહારાજાને એની વૈરાગ્યની પરાકાષ્ઠા એ ક્યાં થઈ? અરીસા ભવનમાં, અરીસા ભવનમાં થઈ. એટલે કે ઘરમાં અરીસા દાખલ ન કરાવાય. પણ શાસ્ત્રમાં ઉદાહરણ છે, શાસ્ત્રમાં ઉદાહરણ છે, એમાં ના નથી. પણ એની એ ટેકનિક તને બતાવે કે એને આવી રીતે થયું. એનો વિચારધારા જ ચાલી હતી, સંસાર અનિત્ય, દેહની શોભા અનિત્ય, વીટીથી આંગળીની શોભા, આંગળીથી દેહની શોભા, અને દેહથી કોની શોભા? તો હું તો એનાથી પર છું દેહથી. એ વિચારધારાથી એ કૈવલ્ય જ્ઞાન પામી ગયા. મરુદેવી માતાને હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા ભગવાન ઋષભદેવનું સ્વરૂપ જોયું, મહિમા જોયો, વૈભવ જોયો, ઐશ્વર્ય જોયું, એનું દેવત્વ એને દેખાણું. અને એનો બધો શોખ વયો ગયો દીકરાના વિયોગનો, અને એને કારણે જે અંધાપો આવ્યો તે બધું વયું ગયું. અને પોતાને જ્ઞાન થઈ ગયું, દીકરો હજી છદ્મસ્ત છે અને માં કેવડી થઈ ગઈ. આ કાળમાં પેલા મોક્ષે જનાર કોણ? મરુદેવી માતા. હજી દાદા તો બેઠા છે, ઋષભદેવ દાદા તો બેઠા છે, અને ઓલા આવી લાગ્યા સેના ઉપર, મારો ઋષભ, મારો ઋષભ, એ મોહથી આંખે અંધ થઈ ગયા. એ મોક્ષને પામ્યા. અનેક પ્રકારે છે આવા બધા ઉદાહરણો, તો સમજવા પૂરતા છે. આ ઘટનાને એ પ્રકાર પછી ઘરે કરવા જેવો નથી કે હાથીને બોલાવો. મારે મારા ગુરુદેવના દર્શન કરવા જવું છે. મારા ગુરુદેવ તો ઘણા આત્મજ્ઞાની છે પણ મને ઓળખાતા નથી. હું હાથી ઉપર જાઉં તે ખબર પડશે હવે. એટલે ગુરુદેવની સભામાં હાથી ઉપર બેસીને જવું કેવળ જ્ઞાન થાય? બોલો. હાથી ઉલાડી દેશે અને પગ નીચે ચૂંદી નાખશે ક્યાંક, એની ભાવના જે છે. એટલે શ્રેણીએ ચડવા માટે જીવને આ સ્વાધ્યાય અને આ ધ્યાન, આ બે અહીંયા કહ્યું અદ્ભુત સાધનાના માર્ગ દેખીલા. એ કેટલા માટે? સ્વાધ્યાયનો માર્ગ એ સદગુરુની સાથેનો નિસરણનો માર્ગ છે, અને ધ્યાનનો માર્ગ એની પાસેથી જે ટેકનિક જાણી એને લઈને પોતે પોતાના જીવનમાં પ્રયોગ કરી શકે. જીવ એકલો પ્રયોગ કરીને આત્મા મેળવે, કે એક પ્રયોગ સૌથી શ્રેષ્ઠ હોય નિર્વિકલ્પ, એ ધ્યાનનો છે. એ ધ્યાનમાં બેઠા બેઠા પોતાના ઉપયોગને લગાવે તો પોતાની ચેતનાનો સાક્ષાત્કાર કરી શકે એમ છે. એમાં કદાચ કોઈનો સાથ નથી, પણ એની માહિતી, પૂર્વભૂમિકા, રો મટીરિયલ બધું એણે આ જ્ઞાનીઓની પાસેથી સ્વાધ્યાયમાંથી મેળવ્યું છે. સ્વાધ્યાય કર્યા વિનાનું એનું ધ્યાન પણ લુખું હોય છે, કાલ્પનિક હોય છે, તરંગી હોય છે, તુક્કા હોય છે. એટલે પહેલું સ્વાધ્યાય, અને સ્વાધ્યાય સદગુરુના સાનિધ્ય, જ્ઞાનીના વચન, સદગુરુનો બોધ અને સદગુરુનું ગમ, એણે આપેલી દ્રષ્ટિ. પછી હાથી ઉપર બેસ કે અરિસ્તા ભવનમાં જા, દ્રષ્ટિ છે એ ગુરુગમ છે, ગુરુગમ છે એ જ્ઞાનની ગમ છે. પછી ઉપસર્ગની અંદર કેવળ જ્ઞાન થાય, ગજ સુકુમારને શરીર બળતું હોય સગડીની જેમ, એક એક અંગે અંગ મેતારજની જેમ વાધરી તૂટે અને અંદરની નસો તડતડ તૂટે અને એવા કર્મના બંધનો તૂટતા જાય, થાય છે. અયમુત્તા મુનિ પશ્ચાતાપની અંદર, મૃગાવતી પશ્ચાતાપની અંદર કેવળ જ્ઞાન થાય કે મેં આ શું કર્યું, મારા ગુરુને આ થયું, મારા થકી ગુરુને આ પ્રકારનું કષ્ટ થયું. એક આટલો વિશુદ્ધ ભાવ, આ ધારા, ભાવ ધારાની શક્તિ કેટલી, એનું સામર્થ્ય કેટલું કે ભાવ જ્યાંથી ઉઠ્યો છે ત્યાં સુધી પહોંચે છે અને એની અશુદ્ધિઓને બધી દૂર કરે છે, શુદ્ધ ચેતના એને કરી દે છે. તો અહીંયા કહે છે, અત્યાર સુધી જ્ઞાનની ધારા જ્યાંથી ઉઠે છે એ લોકો, પદાર્થોમાંથી જ્ઞાનને છૂટું પાડવું તેને કહેવાય છે ધ્યાનની સાધના. અને એ આ છૂટું પાડવાનું કહે છે કુંદકુંડાચાર્યજીએ અહીંયા જે કહ્યું છે એ સરસ મૂક્યું છે. બહારના પદાર્થોનો રસ તૂટ્યા સિવાય તને સ્વને જાણવાનો રસ નહીં થાય. લ્યો આ સીધી વાત, તારા જીવનમાં જો વૈરાગ્ય નથી આવ્યો હજી અને તું માત્ર ઇન્ટેલિજન્સથી સ્વાધ્યાય કરવા આવતો, બુદ્ધિના ખેલ તરીકે કોઈ ગ્રંથ લઈને બેઠો, તને સ્વને જાણવાનું જ્ઞાન નહીં થાય. કેમ કે તારું જ્ઞાન સ્વને જાણવામાં નથી, તારું જ્ઞાન અત્યારે શબ્દમાં છે, તારું જ્ઞાન અત્યારે તર્કમાં છે, તારું જ્ઞાન એટલે બુદ્ધિમાં છે, વિકલ્પમાં છે, વિતંડાવાદમાં છે, અહમમાં છે, સ્વચ્છંદની ભૂમિકા ઉપર છે. તને નહીં થાય, ભલે ગમે તેવું શાસ્ત્ર સમયસર હાથમાં હોય તો તું આત્માને નહીં ઓળખ. તને એની અંદર એમ લાગે કે આમ કેમ આવ્યું, આ ગાથામાં આમ કેમ લખ્યું, એની ભૂમિકા નહીં પકડાય. પ્રતિક્રમણે ઝેર છે એ ભૂમિકા તમે કોઈ કાળે ન પકડાય, વિષકુંભ છે. જ્યારે એક ભૂમિકા એ પહોંચે છે ત્યારે બધા અનુષ્ઠાનો સત્વહીન થઈ જાય છે. પણ એ વાત જુદી છે, એ આજની ભૂમિકામાં વિચારવાની છે. અને જે બોલતા હોય પંડિતો તો ભાન વિના બોલ્યા જ કરે છે, કેમ કે એને વિદ્વતાનું પ્રદર્શન કરવું છે. એનો બોધ શબ્દ ઉપર છે, એનો બોધ ભાવ ઉપર નથી. એ ભાવની ધારાથી બોલતા નથી, કોઈ જ્ઞાની બોલે નહીં. બહુ મુશ્કેલી છે સમજવાની. એટલે કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે, કેમ કે ઘણા ઘણા આચાર્યો અદ્ભુત સ્થિતિએ પહોંચી ગયા હોય છે, અદ્ભુત સ્થિતિએ. આનંદગંજી એક અલગારી સ્થિતિ અવધૂત તરીકે પહોંચ્યા, કુંદકુંદાચાર્ય એક આત્મસ્થિતિમાં એટલા સ્થિત હતા, બહુ સ્થિત. કૃપાળુદેવે પણ લખ્યું છે કે કુંદકુંદાચાર્યજી આત્મસ્થિતિમાં બહુ સ્થિત મહાત્મા હતા. એને જ્યારે આવો ઉપયોગની અંદર વિકલ્પ આવે ને લખે ત્યારે એના લખાણમાં શું હોય, એની અનુભૂતિની જે કક્ષા હોય એ હોય, બીજું હોય કંઈ? હવે એ સામાન્ય જીવ પોતાની રીતે એનું અર્થઘટન કરવા જાય ક્યાંથી ચાલે? પર પદાર્થનો રસ છૂટવો જોઈએ. જે વસ્તુ વાંચવી છે, સાંભળવી છે, આજે કૃપાળુદેવને માનો કે આપણે આપણી જ વાત કરીએ કે કૃપાળુદેવને સમજવા છે, અને મનની અંદર એમ હોય કે ના ભાઈ, એ દીક્ષા ન લઈએ મુનિ ન થાય ત્યાં સુધી એની વાતમાં એને જ્ઞાન ન હોય, આવું મગજમાં બેઠવું જ હોય, ગમે એટલી વાત કરતો હોય, રોજ મંદિરમાં આવતો હોય, રોજ દર્શન કરતો હોય, પણ હજી મનમાંથી પેલું ભૂત નથી ગયું, હજી બેઠું જ છે કે હજી એને સર્વસંગ પરિત્યાગ, હજી દિગંબર થયા નથી, ત્યાં સુધી હજી એને જ્ઞાન હોય નહીં. એને કોઈ ગમે એટલું સમજાવે ને એ બેઠું છે, એમાં એનો કાંઈ ફેરફાર નથી. તો એને પ્રભુનો આખું વચનામૃત વાંચી જાય તો સ્વતત્વની શ્રદ્ધા નહીં થાય, પોતાનો પ્રતિબંધ છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેટલી અદભુત વાત, સૂક્ષ્મ છે, પણ સૂક્ષ્મ એટલા માટે કે ક્યારેક આપણે આવી ગ્રંથિથી રોકાયેલા હોય એ પકડાવી જોઈએ આપણને આવી ગ્રંથિ, કે આ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાનીનું છે ને, મને કેમ પડતું નથી, મને કેમ આત્મસાત થતું નથી. પ્રાથમિક ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ, એટલે આ ગાથામાં કીધું કે મૂળ મુદ્દો સ્પષ્ટ હોવો જોઈએ. તને મુદ્દો હાથમાં આવી ગયો, પર પદાર્થોમાંથી જ્ઞાનનું એ પાછું વાળીને સ્વરૂપને જાણવામાં રોકવું, તેનું નામ ધ્યાન સાધના. અને અહીંયા કહે છે કે આ જાણવાની વાતમાં મૂળ મુદ્દો હાથમાં આવી ગયો તો બધા પ્રશ્નો પછી કે ભાઈ એનું સ્વરૂપ શું છે, એની વર્કિંગ સિસ્ટમ શું છે, એ કર્મ ક્યારે બાંધે છે, એ કેટલો સમય રહે છે, એનું પરિભ્રમણનું કારણ શું છે, એ ગતિ કેમ બદલાવે છે, એની યોની કેમ બદલાય છે, એના જન્મો કેમ જુદા જુદા પ્રકારના કાયાના સ્વરૂપમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય કેમ થાય છે, એ છૂટે કેવી રીતે, એને આશ્રવ ક્યારે થાય, એ સંબર ક્યારે કરે, એનો મોક્ષ ક્યારે થાય. ભાઈ કેની તું વાત કરસ? તો કે બધું પછી સમજાશે, મૂળ મુદ્દો હાથમાં આવી જાય. કે આત્મા છે, આત્મા છે એ બરોબર એને શ્રદ્ધાના સ્તર ઉપર આવી ગયો. આ મુદ્દો ક્યાં આવ્યો? અનુભૂતિના સ્તર ઉપર પછી આવશે. 70% કામ થઈ ગયું, કેમ કે પછી બધી રામાયણ આત્મા સંબંધી આવશે. હવે જે કઈ બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, સાહેબ નિત્ય છે કે નહીં, પણ કોણ? જે આત્મા છે તે આત્મા નિત્ય છે. સાહેબ એ કરતા કર્મનો કરતા ખરો કે નહીં? પણ કોણ? સાહેબ એને કર્મના ફળ ભોગવવા પડે કે નહીં? કોને? સાહેબ એનો મોક્ષ થાય કે નહીં? કોનો? કેટલી સરસ આ કૃપાળુ દેવની શૈલી છે. મુદ્દો હાથમાં લે, પેલા નક્કી કર મૂળ મુદ્દો. મુદ્દો હાથમાં આવી ગયો, તારા હાથમાં સોનાની લગડી આવી ગઈ, હવે કયું દાગીનો બનાવો? પછી વિચાર કરજે કે આમાંથી વીટી સુંદર થાય, હાર સુંદર, બધું સુંદર જ થાય. જો લગડી સાચી હોય તો, જો ખોટી પિત્તળની ઠોકી દીધી હોય ખિસ્સામાં તો કઈ ન થાય. હીરો હાથમાં આવી ગયો હોય તો તારું દારિદ્ર ગયું, રત્ન ચિંતામણી હાથમાં આવી ગયો હોય તો તારું દારિદ્ર ગયું. પણ કાચને રત્ન માનીને ખિસ્સામાં નાખ્યા હોય, ડાબલીમાં રાખ્યા હોય, તિજોરીમાં મૂક્યા હોય, બેવકૂફ, જે દી તું કાચ અને હીરાનો તફાવત જાણીશ ને, તે દી તારી ડબલી ખોલીશ તે દી ખબર પડશે કે આ કચરો મેં હાચવી રાખ્યો, ફેંકી દો. વાર્તા કૃપાળુ દેવી લખી છે દીકરાની બાપની. તો આ વાત મૂકી છે કે મૂળજીભાઈને બંદા પડ્યા છે તો સાસરે સમાચાર આપો, પણ કાકા મૂળજીભાઈ પૈણા જ નથી. હવે કયા સાસરે સમાચાર દેવા? એમ કે છે કે આ બધું પછી વાત મૂકે છે કે આત્માના મુદ્દાને જાણતો નથી બધા આ શિબિરની અને સ્વાધ્યાયની વાત લઈને બેઠા છે. એટલે શિબિરો સરસ થાય ગામે ગામ, અને આત્માને જાણતા ન હોય, આત્મા શું છે જાણતા ન હોય, આત્માનું નામ પણ ન સાંભળ્યું હોય, આત્મા શબ્દ કોઈથી વાંચ્યો ન હોય, એ બધા શિબિરાર્થી હોય. અને કે અમે 10 દિવસની સરસ શિબિર કરી, ખૂબ મજા આવી, નાસ્તો સરસ હતો, હોલ સરસ હતો, વ્યવસ્થા બહુ સારી હતી, આવવા જવાની સબસી એસી હોલ હતો, રસોડું સારું હતું. ઈ કે છે કૃપાળા મુનિશ્રી સરસ લખે કે આને શું ખબર પડે, આ સાહેબ શું ધ્યાન કરતા હશે અને શું કરાવતા હશે, શું કરતા. એક વખત જો આત્મા નક્કી થઈ જાય તો તારું 70% કામ થઈ જાય. એક વાર જમીનનો પ્લોટ આવી ગયો તો આજ ને તો કાલ સુંદર સરસ મકાન બનશે, અથવા ખેતીની જમીન હશે તો સુંદર મજાનો પાક તને મળશે, પણ હાથમાં જમીન આવવી જોઈએ. આ બધો આધાર એના ઉપર છે, તો એ ભૂમિકા કીધી છે. એટલે તો પછી પાયો ખોદાય, અને પાયો ખોદાય તો બધા બાંધકામના બધા જે કાંઈ છે એ સપનાનું મકાન, સ્વપ્નનો મહેલ એ પરિપૂર્ણ થઈ શકે. આત્મમહેલની તારે રચના કરવી છે તો પહેલાં ફાઉન્ડેશનની અંદર એ આત્માનું તત્વ પકડવું પડશે. એ વાત મૂકીને પછી આગળની, એટલે આ વિષય આત્માના પહેલાં પદની સમાધાન થઈ જાય છે. અને એમાં જે શિષ્ય કહે છે એ બોલી લઈ ગાથા, પણ એનું વિચારણા પછી કરશું. આત્માના આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. આ 10 ગાથામાં સાહેબ આપે આત્માના અસ્તિત્વ માટે જે જુદા જુદા પ્રમાણો આપ્યા, જે જુદા જુદા ન્યાય આપ્યા, જે જુદી જુદી સમજણ આપી છે. શિષ્ય એમ કહે છે કે સાહેબ મેં અંતરમાં વિચાર કર્યાથી મને એ સંભવ, આત્મા છે એવો સંભવ એનો થાય છે કે આત્મા હોય. આપણને પણ આગળની ગાથામાં વધીએ ત્યારે પેલા વિચાર કરી લેવો પડશે, પછી આગળ વધશે.